నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవానయో మంగళం సుఖమోని మంగళం కురుకొండారి ఉజేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే చిత్స్వాయ భవాయ సర్వరామాన్ కృతావనిలుసంజాతాస్తి.
సమయసార్ ద్రవ్యానుయోగ్నో సర్వశ్రేష్ఠ గ్రంథ. ભગવાન કુમકુંદાચાર્ય એની રચના કરી અને એની ઉપર ઘણી ટીકાઓ તો લખાઈ, પણ એમાં સર્વોત્કૃષ્ટ ટીકા આત્મખ્યાતિ ભગવાન અમૃતચંદ્રાચાર્ય એ લખી. એવા એ સમયસારનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં કર્તા કર્મ અધિકારમાં ગાથા 86 પછી કળશ 51 આપણે કરી રહ્યા છીએ. કળશ 51 નો શ્લોકાર્થ કર્યો છે, ભાવાર્થ કર્યો છે, અને પૂજ્ય ગુરુદેવે એના ઉપર જે પ્રવચન આપ્યું એના મહદ અંશ આપણે કર્યા છે. મૂળ શ્લોકમાં એ વાત છે કે જે પરિણમે છે તે કર્તા છે, જે પરિણામ છે તે કર્મ છે, અને પરિણતી છે તે ક્રિયા છે. આ ત્રણ છે ખરા, પણ ત્રણે ત્રણ એક જ વસ્તુ છે. એ કઈ જુદી જુદી ભિન્ન વસ્તુ નથી, એ જુદી જુદી જગ્યાએ થતા નથી, એક જ જગ્યાએ એક જ વસ્તુમાં થાય છે. એનો અર્થ એ થાય છે કે બીજા દ્રવ્યમાં પહેલું દ્રવ્ય ક્રિયા કરે અને એની પર્યાય ઉપજાવે અથવા એમાં ફેરફાર કરે, નવી પરિસ્થિતિ નવી અવસ્થાઓ પેદા કરે, આ શક્ય નથી. એટલે આમાં દ્રવ્યની સ્વતંત્રતાની સાથે દ્રવ્યની પરિણતિની સ્વતંત્રતા પણ આવી જાય છે કે એકબીજા દ્રવ્ય વચ્ચે એવા પરિણામ કરવાનો સંબંધ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામ કરે કે પહેલું દ્રવ્ય બીજાના કે બીજું દ્રવ્ય પહેલાના પરિણામ કરે એવો કોઈ સંબંધ હોઈ શકે જ નહીં. અને આ દ્વારા દ્રવ્યની સ્વતંત્રતા અને દ્રવ્યની પરિણતિની સ્વતંત્રતા દ્વારા આપણને પરથી જુદા પડવાનું સહેલું થઈ જાય છે કે હું ક્યાંય બીજે કંઈ કરી શકતો નથી. હું જીવ છું, ચેતન છું, બીજા મારી આસપાસ રહેલા અન્ય ચેતન કે અચેતન જડ એમાં હું કંઈ કરી શકતો નથી. એટલે એમ અકર્તા ભાવ આવે છે. અને જો હું બીજે ક્યાંય કંઈ કરી શકતો નથી, કરવા માટે સમર્થ નથી, તો હું શા માટે મારા ઉપયોગને બહારમાં ફેરવું છું? એવો પ્રશ્ન સામાન્ય રીતે ડાયા માણસને તો થવો જ જોઈએ કે જો હું બીજે ક્યાંય કંઈ કરી શકતો જ નથી તો આ બધું બહારમાં કરવું 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 એવી વૃત્તિ શા માટે રહે છે? અને પછી એના ઉત્તર રૂપે પોતે સ્વયં એ બધાથી પાછો પડી અને સ્વરૂપ તરફ જાય છે અને ભેદ જ્ઞાન કરે છે અને સ્વરૂપનો અનુભવ કરે છે. એટલે આ ગાથા તે રીતે ખૂબ મહત્વની છે, ભેદ જ્ઞાન માટે ખૂબ જ મહત્વની છે. એના ભાવાર્થ ઉપરના પ્રવચનમાં ગુરુદેવે કેટલીક મહત્વની વાત કરી છે, એ પણ આપણે સાથે લઈએ. કળશ 52 એના શ્લોકાર્થ ઉપરના પ્રવચનમાંથી લગભગ બધા અંશો આપણે લીધા છે. હવે ભાવાર્થ ઉપર જે પ્રવચન છે એમાંના અંશ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 4 પાના નંબર 240 ત્યાં ઉપર કહે છે કે દ્રવ્ય દ્રષ્ટિએ પરિણામ અને પરિણામી અભેદ છે અને પર્યાય દ્રષ્ટિએ ભેદ છે. શુદ્ધ પરિણામ હો કે અશુદ્ધ પરિણામ હો, રાગના પરિણામ હો કે અરાગના પરિણામ હો, દ્રવ્ય દ્રષ્ટિથી પરિણામ અને પરિણામી અભેદ છે. એમાં કંઈ ફેર નથી, કંઈ જુદું નથી. પર્યાય દ્રષ્ટિથી ભેદ પડે છે કે આ કર્તા છે, આ એનું કાર્ય છે, અને આ ક્રિયા થઈ એવા ભેદ પર્યાય દ્રષ્ટિથી ભલે પડે, પણ દ્રવ્ય દ્રષ્ટિથી વિચારવામાં આવે તો એ પરિણામ એ દ્રવ્યથી જુદા નથી, એ પરિણામીથી જુદા નથી, અને એ ક્રિયા થઈ એ પણ એ દ્રવ્યથી જુદી નથી. પંચાસ્તિકાયની ગાથા 15માં આવે છે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદ આદિ બધા ગુણો ધ્રુવ છે. જે ગુણો છે તે ધ્રુવ છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. ગુણોની અપેક્ષાએ જોઈએ, એટલે ગુણોની સંખ્યાની અપેક્ષાએ જોઈએ તો પણ એમાં કોઈ વધઘટ થતી નથી. અને બીજી રીતે જોઈએ, પરિણમનની અપેક્ષાએ વિચાર કરીએ તો પણ ગુણો ધ્રુવ છે. એક પર્યાયની અપેક્ષાથી વિચાર કરતા એવો વિચાર પણ આવે કે ગુણોનું પણ પરિણમન છે, દરેક ગુણો પરિણમે છે. એટલે એ વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદ આદિ બધા ગુણો ધ્રુવ છે, પરંતુ પર્યાય દ્રષ્ટિએ ગુણો પરિણમે છે એમ કહેવાય છે. ગુણ ગુણ તરીકે રહે છે અને છતાંય પર્યાયની અપેક્ષાથી વિચાર કરીએ તો એમનું પણ પરિણમન છે એમ કહેવાય છે. દ્રવ્ય દ્રષ્ટિથી ગુણ ગુણમાં ધ્રુવ છે. ગુણ ગુણમાં ધ્રુવ છે એટલે ગુણ ગુણ રૂપે જ છે, બીજું કંઈ નથી. દ્રવ્ય દ્રષ્ટિથી ગુણ ગુણ રૂપે જ છે, ગુણ ગુણમાં ધ્રુવ છે. અને પર્યાય દ્રષ્ટિથી ગુણનું પણ પરિણમન છે, બધા જ ગુણોનું પરિણમન છે. અનંત ગુણ છે તો અનંત ગુણનું પરિણમન છે, એ પર્યાય દ્રષ્ટિ થઈ, એ ભેદ થયો. પણ અભેદથી જોઈએ તો ગુણ ગુણમાં ધ્રુવ છે, ભગવાન આત્મા ધ્રુવ છે, અને એ ધ્રુવ ન પરિણમવાળો અંશ છે. એનું લક્ષ્ય કરતા પર્યાયમાં એનું જ્ઞાન થાય છે, આનંદનો અનુભવ થાય છે. ધ્રુવનું લક્ષ કરતા પોતાના જ્ઞાનને ધ્રુવ તરફ વાળતા, પોતાની જ્ઞાનની પર્યાય જ્યારે ધ્રુવ તરફ વળે છે, ઉપયોગ ધ્રુવ તરફ ઢળે છે, ત્યારે સ્વરૂપનો અનુભવ થાય છે. એ અનુભવ આનંદ રૂપે હોય છે. એટલે દ્રવ્ય દ્રષ્ટિ તો એવી છે કે એમાં ગુણ ગુણમાં ધ્રુવ છે, અને પર્યાય દ્રષ્ટિ એવી છે કે એમાં ગુણ પરિણમે છે. એટલે બંને વાત એની અપેક્ષાથી બરાબર છે. એટલે આ બધી વાતને જાણીને, આ બધા પડખાને જાણીને, યથાર્થ નિર્ણય વડે બરાબર સાચો નિર્ણય કરી અને પર્યાય બુદ્ધિ છોડીને દ્રવ્ય બુદ્ધિ કરે તો ક્ષણમાં સમ્યક દર્શન પ્રગટ થાય છે. પર્યાયથી જે છે તે જાણેલું પ્રયોજનવાન છે, પણ જ્યારે સ્વરૂપની દ્રષ્ટિ કરવી છે, ધ્રુવ તરફ ઢળવું છે, તો એ પર્યાય દ્રષ્ટિને છોડીને, પર્યાય બુદ્ધિને છોડીને, દ્રવ્ય બુદ્ધિથી એ પોતાના સ્વરૂપનો વિચાર કરે, ચિંતન મનન મંથન કરે અને એ તરફ પોતાના લક્ષ્યને લઈ જાય, એટલે કે એનો ઉપયોગ ધ્રુવ તરફ ઢળે તો એનો અનુભવ થાય. નિર્વિકલ્પ ધ્યાનમાં એ ભગવાન આત્મા અનુભવાય એવો છે. અનંત જીવોએ એવા પોતાના સ્વરૂપને અનુભવ્યું છે, એ કોઈ આજકાલનું નવું નથી, એ કોઈ નવો માર્ગ નથી, અનાદિનો એ જ માર્ગ છે. અને અનાદિથી જીવ જ્યારથી છે ત્યારથી એ માર્ગે જનારા પણ કેટલાય લોકો થયા છે, કેટલાય જીવો થયા છે, પુરુષાર્થ કરી અને એમ જ એ પોતાના સ્વરૂપને અનુભવતા રહ્યા છે, અને વિશેષ પુરુષાર્થ કરી અને પછી કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. આવો મોક્ષ માર્ગ છે. અનંત જીવોએ આ મોક્ષ માર્ગે ચાલી અને સિદ્ધત્વ પ્રગટ કર્યું છે. એટલે આ કંઈ નવું નથી, પણ જીવને પર્યાય દ્રષ્ટિ છે, એને સૂક્ષ્મ દ્રષ્ટિ નથી. એ ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન કરે છે અને ઇન્દ્રિયોના વિષયોમાં રાચી રહ્યો છે, એટલે પોતાના સ્વરૂપનું એને જ્ઞાન કે ભાન નથી. અને એમ કરતા એ વિભાવ ભાવમાં પરિણમન કરતા અનાદિનો આ સંસાર પર્યાયમાં રહ્યો છે. સમ્યક દ્રષ્ટિ બદલાય છે એટલે ભલે એ સંસારમાં હોય છતાં પણ એની શ્રદ્ધા બદલાઈ ગઈ છે, એટલે હવે એને અનંતાનુબંધી કર્મ થતા નથી, બંધાતા નથી, અને હવે એને અલ્પભવ જ બાકી રહ્યા છે. દેખી તો બહારથી એમ જ લાગે કે આ પણ આમ જ વિચારે છે, આમ જ કરે છે, એમાં શું ફેર પડ્યો, પણ એની માન્યતામાં એની શ્રદ્ધામાં બધું બદલાઈ ગયું છે. જગતના કાર્યો જે રીતે થાય છે એ રીતે થાય છે, એને એ જુએ છે, જાણે છે, દેખે છે, પણ એના મય થતો નથી. એટલે કે હવે એની દ્રષ્ટિ પર્યાય દ્રષ્ટિ રહી નથી. જે થઈ રહ્યું છે તે પર્યાયમાં છે અને એનાથી પોતે ભગવાન આત્મા જુદો છે એમ એ પર્યાય દ્રષ્ટિને છોડે છે. અહીંયા પર્યાય દ્રષ્ટિને છોડવાની વાત કરી છે એટલે એની આપણે જરાક વાત કરી રહ્યા છીએ કે પર્યાય બુદ્ધિ કેમ છૂટે. ગુરુદેવે તો કયું પર્યાય બુદ્ધિ છોડવાનું ઘણી વાર કહ્યું છે, ઘણા પ્રવચનોમાં સમજાવ્યું છે, આખો માર્ગ દર્શાવ્યો છે, બહુ સ્પષ્ટ કર્યું છે. પણ પર્યાય બુદ્ધિ આપણે વર્તમાનમાં કેમ છોડવી? સાચું જ્ઞાન કરીએ, સાચી શ્રદ્ધા કરીએ, એનો જ વિશ્વાસ કરીએ તો સહજ રીતે આ પર્યાય બુદ્ધિ છૂટે છે. જ્યારે જ્યારે વિકલ્પ ઉઠે કે ના પણ આમ તો દેખાય છે ને, આમ તો થતું આવ્યું છે ને, આમ જ થઈ રહ્યું છે ને, આ કાર ચાલે છે ને, આ હું કરું છું ને, હું પૈસા કમાવું છું, આ જોબ કરું છું, છોકરાઓને ભણાવું છું, મોટા કરું છું, આ બધું સહજ દેખાય છે ને, છતાંય એમ કહેવામાં આવે કે આમાં હું કંઈ કરતો નથી, આ કંઈ મને બેસતું નથી, એવો પ્રશ્ન પણ થાય. અને એવા પ્રશ્નનું સમાધાન પોતે દ્રવ્યશ્રુત દ્વારા જે જાણ્યું છે એનાથી થશે. એનું સમાધાન પોતે જાતે જ કરવાનું છે કે હા, એ બધું બરાબર છે, એ પર્યાય તરફ લક્ષ કરતા એમ જ દેખાય છે, પણ તીર્થંકર ભગવાન કેવળી ભગવાને જે વાત કહી છે એ રીતે, એટલે કે દ્રવ્ય દ્રષ્ટિથી જો ભગવાન આત્માનું સ્વરૂપ જોઈશું અને જગતનું સ્વરૂપ જોઈશું તો દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, સ્વતંત્ર રીતે પરિણમે છે, એમાં એકબીજાના કાર્યો એ કરતા નથી. એટલે મારે આવી પર્યાય બુદ્ધિથી જે કંઈ મને લક્ષમાં આવે છે, દેખાય છે, એ બધાનું આકર્ષણ છોડવું જ રહેવું. એના આશ્ચર્યથી મારે હવે સમવું જ રહેવું. હવે એ આશ્ચર્યો મારા સમી જવા જોઈએ. હવે મને એવા આશ્ચર્યો ન થવા જોઈએ. જે થાય છે તે થાય છે, એ એના કારણે થાય છે, મારે એની સાથે કંઈ સંબંધ નથી. આ બધી પૂતગળની રચનાઓના આશ્ચર્યો મને શા માટે થાય? એમાં હું કંઈ કરું છું કે કોઈ એમાં કંઈ કરે છે એવી મિથ્યા માન્યતા મને શા માટે હોય, જ્યારે હું જાણું છું કે એ બધા પર્યાયના ક્ષણિક ફેરફારો છે અને એ ફેરફારો સ્વતંત્રપણે પર્યાયમાં થઈ રહ્યા છે. તે છતાંય હું એનું લક્ષ વારે વારે કરી અને એમાં રૂચિ શા માટે કરું છું, મને શા માટે એમાં આશ્ચર્ય થાય છે, મને શા માટે એમાં જિજ્ઞાસા થાય છે, મને શા માટે એ જાણવાની કે એને પામવાની કે એને ફેરફાર કરવાની કે એને ભોગવવાની વૃત્તિ થાય છે? જ્યારે હું એને પામી શકતો નથી, એને પહોંચી શકતો નથી, એમાં ફેરફાર કરી શકતો નથી, તે છતાંય હું શા માટે એમાં જઉં છું? એમ વારે વારે વિચાર કરી અને એને પર્યાય બુદ્ધિ છોડવાની છે. અને દ્રવ્ય બુદ્ધિ, દ્રવ્ય બુદ્ધિ એટલે ભગવાન આત્મા નિર્મળ જ્ઞાન સ્વરૂપ છે, ત્રિકાળ છે, એ પરિપૂર્ણ છે, એ પોતે પોતાનું કાર્ય પોતાની જ્ઞાન પર્યાય રૂપે કરે છે, એટલે કે સતત એ જ્ઞાન ક્રિયા જ કરે છે અને એની નિર્મળ પર્યાય થાય છે, એ માત્ર જાણવા દેખવા વાળો છે અને પોતે પોતાના સ્વભાવનો અનુભવ કરે છે. પોતાનો જ્ઞાન સ્વભાવ છે, પોતાનો આનંદનો સ્વભાવ છે, સુખનો સ્વભાવ છે, શાંતિનો સ્વભાવ છે, એનો જે અનુભવ કરનારો છે એને બીજાની કોઈની અપેક્ષા નથી. એ આનંદ, શાંતિ, સુખની અનુભૂતિ પોતે પોતા દ્વારા કરે છે, બીજું દ્રવ્ય એમાં કોઈ રીતે એને મદદગાર નથી, સાધન નથી. છતાંય ક્યારેક એમ કહેવામાં આવે કે આ નિમિત્ત કારણ છે, તો એ આરોપિત કથન છે, એ વ્યવહાર નયનું કથન છે. એ નિમિત્ત જે પરદ્રવ્ય છે એ મારા એવા જ્ઞાનની પર્યાયમાં, મારા એવા સુખ અને શાંતિની પર્યાયમાં મને કંઈ મદદ કરતા નથી. મારો પુરુષાર્થ છે એ જ માત્ર મને મારા સ્વરૂપમાં લઈ જનારો છે. હું પોતે જ સક્ષમ છું અને એવો પુરુષાર્થ કરી શકું છું. હું જીવ છું, ભગવાન આત્મા છું, સિદ્ધ સમાન છું. આવો વિચાર વારંવાર કરવો જોઈએ. વારંવાર આ વિચાર દ્વારા એને દ્રવ્ય બુદ્ધિ થશે. એટલે બંને વાત આપણે લીધી, પર્યાય બુદ્ધિ છોડવાની અને દ્રવ્ય બુદ્ધિ કરવાની. અને એમ કરતા વિકલ્પમાંથી એ નિર્વિકલ્પ ધ્યાનમાં ક્યારે ચાલ્યો જશે એને ખ્યાલ પણ નહીં આવે અને એને પોતાના સ્વરૂપનો અનુભવ થશે. એટલે ગુરુદેવે અહીંયા એ વાત કરી છે કે પહેલા તો એને બધા પડખાથી, બધી બાજુથી, બધી અપેક્ષાથી બરાબર એને નિર્ણય કરવાનો છે, અને નિર્ણય વડે એ પર્યાય બુદ્ધિને છોડવાની અને દ્રવ્ય બુદ્ધિ કરવાની છે. અને એમ પર્યાય બુદ્ધિ છોડીને દ્રવ્ય બુદ્ધિ કરે તો એને સમ્યક દર્શન થાય. બહુ સરસ વાત છે, માત્ર વાંચી જઈએ એમ નહીં ચાલે, પ્રભુ આના ઉપર વિચાર કરવો પડશે. ગુરુદેવે આગળ પણ વાત લીધી છે પ્રવચન સારની ગાથા 93માં જે વાત કરી છે એ, કે પર્યાય મુંડ જીવો પર સમય છે, સ્વસમય અને પર સમય. સમયસારમાં પણ પર સમય અને સ્વસમયની વાત તો આવી છે. પોતાના સ્વરૂપનું લક્ષ્ય જે કરે છે તે સ્વસમય છે, અને જે પર્યાય દ્રષ્ટિ છે એટલે કે પર્યાયમાં જ રાચી રહ્યો છે, પર્યાયમાં જ મહત્વ સમજે છે, પર્યાયનું મહત્વ એને આવ્યું છે, અને એ પર્યાયમાં થતા ફેરફારોને જોઈને એ બહારમાં ને બહારમાં રહ્યો છે, એ પર સમય છે. હવે આ વાત આવે એટલે ક્યારેક કોઈક થોડો અભ્યાસ છે અને પૂરેપૂરી સમજ નથી, એમને પ્રશ્ન થાય એટલે કોઈ એવો વાંધો લે છે કે પર્યાય તો પોતાની છે, પર્યાય છે તો જીવની ને, તો તેને માને તેને મૂંડ કેમ કહેવાય? પર્યાય મૂંડ જીવો પર સમય છે એમ કહ્યું તો એને મૂંડ કેમ કહેવાય? પર્યાય તો પોતાની છે ને. તો ગુરુદેવ કહે છે કે અરે ભાઈ, એક સમયની પર્યાયને પોતાનું સ્વરૂપ માને તે પર સમય છે. એક સમયની પર્યાય જેમાં એ ક્રોધી દેખાય, એક સમયની પર્યાય જેમાં એ રાગી દેખાય, એક સમયની પર્યાય એમાં જે લોભી દેખાય, કે પછી એક સમયની પર્યાય જેમાં એ શુભ ભાવ કરતો હોય, પૂજાના ભાવ કરતો હોય, એમાં વ્રત તપના ભાવ કરતો હોય, શુભ ભાવ વાળો દેખાય, પણ એ બધું એક સમયનું છે. પર્યાય માત્ર એક સમયની છે, એ સત છે પણ એક સમયનું સત છે. પર્યાયનું હોવાપણું છે, એનું અસ્તિત્વ છે, પર્યાય નથી એમ નથી, પણ એ એક સમયનું છે. અરે શુદ્ધ નિર્મળ પર્યાય, પોતાના સ્વરૂપમાં લક્ષ્ય થતી શુદ્ધ નિર્મળ પર્યાય, એ પણ એક સમયની છે. બીજા સમય એવી ને એવી ભલે નિર્મળ પર્યાય થાય, છતાં પણ એ પર્યાય પણ એક સમયની છે. એટલે જે બદલાતો અંશ છે એનું લક્ષ્ય થઈ શકતું નથી. એટલે પર્યાયનું લક્ષ્ય છોડી અને દ્રવ્યનું લક્ષ્ય કરવાની વાત છે, ધ્રુવ તરફ ઢળવાની વાત છે. અને એમાં જે બહારમાં રહ્યો છે એને તો સમય સમય જે પર્યાય બદલાય છે એના આશ્ચર્યો, એની આસક્તિ, એની રૂચિ ઓછા થતા જ નથી. એ એમાં ને એમાં જ રહ્યો છે, અનાદિનો એમાં ને એમાં જ રહ્યો છે. એક પછી એક પર્યાયો થાય છે અને એને જુએ છે, જાણે છે. પૂતગળોની પર્યાયો છે, પોતાને તો એની સાથે ખરેખર કંઈ સંબંધ નથી, છતાં પણ એને જોવા જાણવામાં ને જાણવામાં જ એ રહી ગયો. પરમાં જે થઈ રહ્યું છે એમાં એને રસ પડે છે, પરમાં જે થઈ રહ્યું છે એની સાથે એ જોડાવાનો પ્રયત્ન કરે છે, પરમાં જે થઈ રહ્યું છે એમાં એને ફેરફાર કરવાનું મન થાય છે, અને એમ કરતા એ પોતાનો બધો સમય એમાં વેડફી નાખે છે. સ્વનું લક્ષ્ય પણ કરતો નથી. સવારે ઉઠે છે તો રાત્રે સુઈ જાય ત્યાં સુધીમાં એ સ્વ તરફ કેટલી વાર જાય છે? સ્વ તરફ ક્યારે ગયો? આટલો આટલો અભ્યાસ થયો, આટલું એણે જાણ્યું, આટલું એ સમજ્યો, તે છતાં એ સ્વ તરફનો એને પુરુષાર્થ શું કર્યો? એ બધું પરમાને પરમા જ કરે છે. અરે શાસ્ત્રનો અભ્યાસ કરવા બેસે છે અને શાસ્ત્રનો અભ્યાસ કરે છે તો એને પણ પર કહ્યું છે. તીર્થંકર ભગવાનની સ્તુતિ કરે છે તો એ પણ એમાં પણ એ પરનું લક્ષ્ય છે. પોતાના સ્વરૂપમાં જવાનો જ્યાં સુધી એ પુરુષાર્થ નથી કરતો અને પરમાને પરમા રહ્યો છે ત્યાં સુધી એ અટકેલો છે, અને અટકેલો છે તો પછી એને સ્વાનુભૂતિ ક્યાંથી થશે? બીજી વાત એ છે કે પર્યાય કેટલી? પર્યાય એક સમયની. પર્યાયમાં દ્રવ્ય જણાય, નિર્મળ પર્યાયની અંદર દ્રવ્ય અનુભવમાં આવે, પોતાનું સ્વરૂપ અનુભવમાં આવે, પણ એટલી પર્યાય જેવડો એ નથી, એટલી એ પર્યાય એક સમયની પર્યાય જેટલો એ નથી. એટલા માટે એ પર્યાયનું લક્ષ્ય છોડવાની વાત કરી છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, એક સમયની પર્યાયને પોતાનું સ્વરૂપ માને તે પર સમય છે, કેમ કે પર્યાય જેટલો જ ત્રિકાળી આત્મા નથી. પર્યાય જેટલો આત્માને માને અને ત્રિકાળી દ્રવ્યને ન માને તે પર્યાયમાં મૂંડ છે, તે પર સમય છે. નિર્મળ પર્યાય છે, સમ્યક દર્શનની પર્યાય છે, અને એ પર્યાય જેવડો જો પોતાને આત્મા માની લે તો પણ એ પણ પર સમય છે એમ પણ નથી. સમ્યક દ્રષ્ટિની તો દ્રષ્ટિ બદલાય છે એટલે એને તો એમ હોતું નથી, પણ મિથ્યા દ્રષ્ટિને આવું હોય છે. નિર્મળ પર્યાય છે એને પોતાનું સ્વરૂપ માની બેસે, ના એવડો નથી ભગવાન આત્મા, એવડો માત્ર નથી, એ તો એક સમયની પર્યાય છે. એમાં એ જણાય છે ભગવાન આત્મા કેવડો છે. ભગવાન આત્મા તો એવડો છે કે જેમાંથી એવી નિર્મળ પર્યાય અનંત કાળ સુધી એમ ને એમ થયા કરે અને એમાં એ અવ્યાબાદ સુખ ને આનંદનો અનુભવ કરે એવો ભગવાન આત્મા છે, એવડો ભગવાન આત્મા છે. બહુ સરસ વાત છે. તત્વની વાતમાંથી જે આશય આપણે સમજવાનો છે એ વાત ગુરુદેવે અહીંયા કહી દીધી છે. અહીંયા આગળ પ્રવચન રત્નાકરના ચોથા ભાગમાં 241માં પાના ઉપર કહે છે, બીજા પેરેગ્રાફમાં, કે નિશ્ચયથી તો પર્યાયનું ક્ષેત્ર ભિન્ન છે. જો સૂક્ષ્મ વાત છે થોડી. નિશ્ચયથી તો પર્યાયનું ક્ષેત્ર ભિન્ન છે અને ધ્રુવ દ્રવ્યનું ક્ષેત્ર ભિન્ન છે. જેટલા ક્ષેત્રથી પર્યાય ઉઠે છે તેટલું ક્ષેત્ર ધ્રુવથી ભિન્ન ગણવામાં આવ્યું છે. બહુ સૂક્ષ્મ વાત છે ભાઈ. ક્ષેત્ર પર્યાયનું અને દ્રવ્યનું એક જ હોય, જુદું ન હોય એમ આપણે સ્થૂળપણે વિચાર કરીએ છીએ અને એમ આપણે માનીએ છીએ, કેમ કે પર દ્રવ્યથી જુદા પડવું છે ત્યારે આપણે એમ કહીએ છીએ કે પર્યાય છે તે દ્રવ્યની જ છે અને દ્રવ્ય અને પર્યાય એક જ વસ્તુમાં છે એટલે એ એક જ ક્ષેત્રમાં છે, ત્યાં તો આપણે એમ કહીએ છીએ. પણ સૂક્ષ્મતાથી વિચાર કરીએ અને એમાં પર્યાય અને દ્રવ્યને જ્યારે જુદા પાડીએ છીએ ત્યારે નિશ્ચયથી તો એમ છે કે પર્યાયનું ક્ષેત્ર જુદું છે, ભિન્ન છે, અને ધ્રુવ એટલે કે જે નથી બદલાતો એવો અંશ એનું ક્ષેત્ર જુદું છે. જેટલા ક્ષેત્રથી પર્યાય ઉઠે છે એટલું ક્ષેત્ર ધ્રુવથી ભિન્ન ગણવામાં આવ્યું છે. એટલે એ રીતે એ પર્યાયના પ્રદેશોને પણ ભિન્ન ગણવામાં આવ્યા છે. આ બધી ઘણી સૂક્ષ્મ વાત છે. પોતાની કેવળ જ્ઞાનની પર્યાય, પોતાની સમ્યક દર્શનની પર્યાય, એનું ક્ષેત્ર એ દ્રવ્યના ક્ષેત્રથી ભિન્ન છે. બે વચ્ચે ભેદ છે. દ્રવ્યનો ધર્મ અને પર્યાયનો ધર્મ બંને ભિન્ન છે, સ્વતંત્ર છે. સમયસારના સંવર અધિકારમાં કહ્યું છે કે વિકલ્પનું ક્ષેત્ર ભિન્ન છે અને સ્વભાવનું ક્ષેત્ર ભિન્ન છે. બહુ સરસ વાત કરી છે, બહુ સૂક્ષ્મતાથી વાત કરી છે પ્રભુ. સંવર અધિકારમાં એ વાત આવશે કે વિકલ્પ, એ વિકલ્પ જે થાય છે એ વિકલ્પનું ક્ષેત્ર જુદું છે અને સ્વભાવ, પોતાનો જેવો ભાવ છે તે સ્વભાવ, એનું ક્ષેત્ર પણ ભિન્ન છે. વિકલ્પ ચીજ ભિન્ન છે અને ભગવાન આત્મા ભિન્ન છે. એટલે ત્યાં સંવર અધિકારમાં તો એટલી વાત છે, પણ બીજે એમ વાત આવે છે કે નિર્મળ પરિણતિનું ક્ષેત્ર, તેની શક્તિ ભિન્ન, પર્યાયનો કરતા પર્યાય, કર્મ પર્યાય, સાધન પર્યાય અને તેનો આધાર પણ તે પર્યાય. નિર્મળ પરિણતિનું ક્ષેત્ર, એ નિર્મળ પર્યાય થાય છે તેનું ક્ષેત્ર ભિન્ન છે, એ દ્રવ્યથી જુદું છે અને એની શક્તિ પણ જુદી, અને પર્યાયના ષટકારકો પણ એના પોતાના એ દ્રવ્યથી જુદા. આવી સૂક્ષ્મ વાત પણ દ્રવ્યથી પર્યાયને ભિન્ન કરવામાં આવે ત્યારે આવે છે. દ્રવ્ય અને પર્યાય વચ્ચે ભેદ પાડી અને સૂક્ષ્મતાનો અભ્યાસ કરવામાં આવે ત્યારે દ્રવ્ય કેવું છે એ જણાવવાનો આશય છે. ત્યારે દ્રવ્ય કેવું છે એ જણાવવાનો આશય છે એટલે પર્યાયને એમ જુદી પાડવામાં આવે છે. શુદ્ધ ત્રિકાળ દ્રવ્ય કેવું છે એ સમજાવવું હોય ત્યારે પર્યાયને જુદી પાડે અને પછી એમ કહે કે પર્યાયનું ક્ષેત્ર પણ જુદું, પર્યાયની શક્તિ પણ જુદી. નિર્મળ પર્યાયની વાત કરી છે, નિર્મળ પર્યાયની વાત લીધી છે આમાં, કે જે આપણે એક અપેક્ષાએ એને એમ કહીએ છીએ કે એ દ્રવ્યમાં રહેલા ગુણને કારણે છે, છતાં એને અહીંયા જુદી પાડી છે. અને એમાં એમ કહ્યું કે એ પર્યાયની ઉત્પત્તિ થાય છે તો એના છ છ કારણ ષટકારક, છ કારણ એના પોતાના છે. આટલી બધી સૂક્ષ્મતાથી ત્યાં વાત કરવામાં આવી હોય. અને એનું કારણ એ છે કે એ દ્વારા તમને દ્રવ્યનો પરિચય કરાવવો છે કે આવું દ્રવ્ય છે જે ત્રિકાળ રહ્યું છે, જેમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે ગમે તે પર્યાય થાય, નિર્મળ પર્યાય થાય કે અશુદ્ધ પર્યાય થાય, શુભાશુભ ભાવની પર્યાય થાય, તે છતાંય એ દ્રવ્ય બદલાતું નથી. અને એવું દ્રવ્ય ત્રિકાળ એવું ને એવું રહ્યું છે એને તું પ્રાપ્ત કરી શકે એવો છો, એ દ્રવ્ય તારું મલિન થયું જ નથી, એમાં કોઈ મલિનતા વ્યાપી નથી, એમાં કર્મની મલિનતા વ્યાપી નથી, એમ કરીને વિશ્વાસ અપાવવો છે. અને સાથે ને સાથે એમ કરી અને એ દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરાવી છે કે આવા દ્રવ્ય તરફ દ્રષ્ટિ કર. એ દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા છે, એનું લક્ષ્ય કરતા તને એની અનુભૂતિ થશે. એટલે બંને કારણથી દ્રવ્યથી પર્યાયને જુદી પાડી અને એને સમજાવવામાં આવે છે. પણ આ જે સમજાવવામાં આવ્યું એ પણ આખો બધો વ્યવહાર છે, એને એવો અનુભવ કરવાનો છે, પોતાના સ્વરૂપનો એવો અનુભવ કરવાનો છે. અને એવો અનુભવ કરવા નીકળે છે ત્યારે સૌથી પહેલા તો એને પરથી જુદા પડવાનું છે, અન્યથી જુદા પડવાનું છે, બીજા દ્રવ્યોથી જુદા પડવાનું છે. એટલે પરદ્રવ્યથી જુદા પડવા માટે પહેલી વાત અહીંયા એ રીતે સમજાવી કે દ્રવ્યમાં જ એનું કારણ હોય, દ્રવ્ય એ પોતે જ એનો કરતા હોય, અને એમ કરી અને એ જે કાર્ય કરે છે એ કાર્ય પણ દ્રવ્યની અંદર જ થાય. એટલે દ્રવ્ય કરતા છે, દ્રવ્ય કરવાવાળો, ક્રિયા કરવાવાળો છે, એ કાર્ય પણ દ્રવ્યમાં જ થાય છે અને પરિણામ પણ દ્રવ્યમાં જ આવે છે. એમ કરી અને બે દ્રવ્યને જુદા પાડ્યા. એટલે સૌથી પહેલી વાત આ કરી, કર્તા કર્મ અધિકારને પહેલા લઈ અને સમજાવવું એ છે કે તું બીજે ક્યાંય નથી, બીજા દ્રવ્યો તારાથી જુદા છે, બીજા દ્રવ્યોમાં તારું કરવા પણ નથી, બીજા દ્રવ્યો તારામાં કંઈ કરતા નથી. એમ કરી અને ભેદ જ્ઞાન કરાવ્યું, એ પરથી જુદા પાડી અને એવું ભેદ જ્ઞાન કરાવ્યું. એ પછી એ પ્રકારે ભેદ જ્ઞાન કરાવ્યું અને પછી એને અંદર આગળમાં લઈ જશે ત્યારે પેલી સૂક્ષ્મ વાત આવશે કે કેવા દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરવી, દ્રષ્ટિનો વિષય કેવો હોય, ત્યારે પછી એને પર્યાયથી જુદો પાડી અને એની સૂક્ષ્મતાની વાત કરવામાં આવે છે. એટલે સાથે ને સાથે ભલે સમજાવ્યું છે પણ ખરેખર તો ક્રમમાં જો વિચાર કરવા બેસીએ તો પહેલા તો એને પરથી જુદા પડવાનું છે. એટલે અહીંયા કર્તા કર્મ અધિકારની અંદર પરથી નહીં પણ પરથી અને પરના પરિણામોથી જુદા પડવાનું આખું આવી જાય છે. પરમાં એ કાર્ય કરી શકતો નથી એ પણ વાત સાથે લઈ લીધી, એટલે અકર્તા ભાવની વાત પણ સાથે આપી દીધી છે. આગળ અહીંયા કહે છે કે જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદ વિજ્ઞાનથી સિદ્ધ થયા છે, જે કોઈ બંધાયા છે તે એના જ અભાવથી બંધાયા છે. ભેદ જ્ઞાન ના અભાવથી બંધાયા છે એમ કહેવામાં આવ્યું. એમ નથી કહ્યું કે કર્મના કારણે બંધાયા છે, એમ નથી કહ્યું. કોઈ કર્મથી બંધાયો છે માટે સંસારમાં રખડે છે એમ નથી. કર્મ તો એનું કાર્ય કરવાના છે, કર્મ જે કરે તે કરે. કર્મ દ્રવ્ય જુદું છે, પૂદગળ છે, એ એના કારણે બંધાય, એના કારણે છૂટે, એને એમાં નિમિત્ત તરીકે જીવના ભાવ હોય. પણ એમ નથી કે એ કર્મ જીવને બાંધી રાખે છે માટે એ સંસાર અવસ્થામાં છે, એમ તો બિલકુલ નથી. જીવ પોતે જાતે જ ભેદ જ્ઞાન કર્યા વિના, કોની વચ્ચે ભેદ જ્ઞાન નથી કરતો, પર અને સ્વ વચ્ચે ભેદ જ્ઞાન નથી કરતો, માટે એ સંસાર અવસ્થામાં રહ્યો છે. એટલે ભેદ જ્ઞાનના અભાવને કારણે એને સંસાર અવસ્થા છે. અને જે સિદ્ધ થયા છે એમને ભેદ જ્ઞાનને કારણે, ભેદ જ્ઞાન કર્યું છે સ્વ અને પરનું, એટલે સમ્યક દર્શન અને કેવળ જ્ઞાન પ્રગટ થતા એ સિદ્ધ થયા છે. આગળ અહીંયા કહે છે નીચે કે એ ભેદ જ્ઞાનનું ફળ શું, તો કહે છે કે અનંત જ્ઞાન અને અનંત આનંદ પર્યાયમાં પ્રગટે તે એનું ફળ છે. શ્રીમદજીએ કહ્યું છે કે સાદી અનંત અનંત સમાધિ સુખમાં, ભેદ જ્ઞાનના ફળમાં સાદી જેની આદિ છે તે સ આદિ આદિ સહિત છે એને સાદી કહેવાય. સાદીનો અર્થ શું, સ આદિ એટલે આદિ સહિત, જેની શરૂઆત થઈ છે, જેની આદિ છે એટલે જે અનાદિ નથી. આપણે જીવ અનાદિ કહીએ છીએ કે જેની આદિ નથી અને જેની શરૂઆત થઈ શકે છે, જેની જન્મક્ષણ છે એ આદિ છે. એટલે સ આદિ એટલે સાદી, એટલે ભેદ જ્ઞાનના ફળમાં સાદી અનંતકાળ જીવ અનંત સુખ સમાધિ દશામાં રહેશે. આદિ તો ખરી, અત્યારે એને એવી સિદ્ધની પર્યાય પ્રાપ્તિ થાય એટલે એની આદિ કહેવાય, એ અનાદિ ન કહેવાય, એ આદિ. અને પછી અનંતકાળ એટલે સાદી અનંતકાળ જીવ અનંત સુખ સમાધિની દશામાં રહેશે એ એનું ફળ છે. શેનું ફળ બતાવ્યું, ભેદ જ્ઞાનનું ફળ. આપણને થાય કે ભેદ જ્ઞાનનું ફળ આટલું, હા પ્રભુ એમ જ છે. ભેદ જ્ઞાન કર્યું, ભેદ જ્ઞાન કર્યું સ્વ અને પરની વચ્ચેનું, બધી રીતે ભેદ જ્ઞાન કર્યું અને પછી સ્વ તરફ ઢળ્યો એટલે સ્વનો અનુભવ થયો અને સ્વનો અનુભવ થતાં સમ્યક દર્શન થયું, સાચી શ્રદ્ધા થઈ અને સાચી શ્રદ્ધા થતાં અનંતાનું બંદી કસાય પણ ચાલ્યા ગયા અને એમાં ને એમાં એ સાચી શ્રદ્ધા થતાં એ આગળ વધ્યો એટલે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે અને પછી એ સિદ્ધ થાય છે. એટલે સિદ્ધ થયા પછીથી એને અનંત કાળ સુધી સુખ અને આનંદનો અનુભવ હોય છે. બીજી પણ વાત કરી છે કે સુખ સમાધિમાં રહેશે એટલી વાત નહીં, પણ બીજી પણ એક વાત લીધી છે સાથે કે ભૂતકાળથી ભવિષ્યનો કાળ અનંત ગુણો અધિક છે એટલે તે અનંત કાળ પર્યંત જીવ અનંત સુખમાં અને સમાધિમાં રહેશે, શાંતિમાં રહેશે. સમાધિની દશા કેવી છે, શાંતિમય, અનંત શાંતિ છે, અનંત સુખનો અનુભવ છે અને એ ભેદ જ્ઞાનનું ફળ થયું. ત્યારે ફરી પાછો કોઈએ પ્રશ્ન કર્યો કે વ્યવહારને મુક્તિનું સાધન કયું છે, હજી એને વ્યવહારનો રસ છે ને એટલે એક અથવા બીજી રીતે વ્યવહારને લાવે છે અને દરેક ગાથાની અંદર આ નિશ્ચયને વ્યવહારને ગુરુદેવે સમજાયો છે, નિમિત્તને ઉપાદાનને પણ દરેક ગાથાની અંદર ગુરુદેવે સમજાયું છે. ગુરુદેવ ઉત્તર આપે છે કે હા, પણ એ ઉપચારથી કહ્યું છે, વ્યવહારને મુક્તિનું સાધન, મુક્તિનું સાધન કહ્યું છે ત્યાં એ ઉપચાર છે, એ ખરેખર સાચું નથી. એટલે કહે છે કે અને તે કથન અજ્ઞાનીના રાગને લાગુ પડતું નથી. જે મિથ્યા દ્રષ્ટિ છે એને માટે તો એ વાત જ નથી. જે અજ્ઞાની રાગમાં રહ્યો છે, રાગમાં રાચી રહ્યો છે એને તો એ લાગુ પડતી જ નથી વાત. કઈ વાત, કે વ્યવહારને મુક્તિનું સાધન કયું છે તે વાત. શા માટે, કે અજ્ઞાની છે, જ્ઞાની નથી એટલે એને નિશ્ચયની તો ખબર નથી અને જેને નિશ્ચય નથી એને સાચો વ્યવહાર પણ હોય નહીં અને જેને સાચો વ્યવહાર નથી તો પછી એવા ખોટા વ્યવહારને કંઈ મુક્તિનું સાધન નથી કહ્યું. મુક્તિનું સાધન તો કોને કહ્યું છે, કે જેને નિશ્ચય છે, નિશ્ચયથી જેને અનુભવ થયો છે એને સાથે રહેલો વ્યવહાર છે એને ઉપચારથી મુક્તિનું સાધન કહેવામાં આવ્યું છે. પણ અજ્ઞાનીને તો નિશ્ચય જ નથી તો પછી વ્યવહારની ક્યાં વાત રહી. એટલે અજ્ઞાનીના રાગને એ વાત નથી લાગુ પડતી. અજ્ઞાન દશામાં મિથ્યાત્વ સહિત જે રહ્યો છે અને જો એ એમ માનતો હોય કે આ બધા શુભ ભાવ કરીએ એવો અથવા વ્રતપના ભાવ જે છે એ બધું મુક્તિનું કારણ છે તો એ શુભ ભાવ છે તે વ્યવહારથી મુક્તિનું કારણ જે કહેવામાં આવ્યું છે એને માટે નથી, એને એ લાગુ પડતું નથી. પણ જે પેલો જીવ જે સમ્યક દ્રષ્ટિ છે એ સમ્યક દ્રષ્ટિનો જે શુભ ભાવ છે એ વ્યવહાર છે એને વ્યવહારથી ઉપચારથી મુક્તિનું સાધન કહેવામાં આવ્યું છે. કેમ કે એને નિશ્ચય સાધન છે, નિશ્ચય સાધન એટલે પોતાના સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે, સંકિત પ્રગટ કર્યું છે એવા જીવને જો શુભ ભાવ છે તો એ શુભ ભાવને એ સાધન કહેવામાં આવ્યું છે વ્યવહારથી. અને એની સ્પષ્ટતા કરતા ગુરુદેવ કહે છે અહીંયા કે હા ભાઈ, એ વ્યવહારને મુક્તિનું સાધન કહ્યું છે, એ ઉપચારથી કહ્યું છે, અને તે કથન અજ્ઞાનીના રાગને લાગુ પડતું નથી. જેને નિશ્ચયના ભાનપૂર્વક અભેદ રત્નત્રય પ્રગટ થયેલ છે, એટલે કે જેને નિશ્ચય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એવા રત્નત્રયની પ્રાપ્તિ થઈ છે, એવું પ્રગટ થયું છે, તે જ્ઞાનીને જે ભેદ રત્નત્રયનો વિકલ્પ સહચરપણે છે તેને આરોપ આપીને વ્યવહારથી સાધન કયો છે. નિશ્ચય રત્નત્રય છે એને બહારમાં જે ભેદ રત્નત્રયનો વિકલ્પ સહચરપણે છે સાથે રહ્યો છો, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર નિશ્ચયથી જેને પ્રગટ થયા છે એવા જ્ઞાની પુરુષને એ વખતે સાથે બહારમાં જે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા છે, જે નવતત્વની શ્રદ્ધા છે, એને આરોપ આપીને એમ કહેવામાં આવ્યું છે કે એ વ્યવહારથી મુક્તિનું સાધન છે. એટલે એવા ભેદ રત્નત્રયનો વિકલ્પ એ સાથે રહ્યો છે તેને આરોપ આપીને વ્યવહારથી સાધન કર્યો છે. ભેદ રત્નત્રયના રાગનો અભાવ કરીને મુક્તિ પામશે. એટલે એવા શુભભાવ જે છે, દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેના જે શુભભાવ છે, નવતત્વની જે શ્રદ્ધા છે, એ શુભભાવ છે, એવા શુભભાવમાંથી એ નીકળીને, એનો અભાવ કરીને, એટલે ત્યાંથી એ નીકળીને પોતાના સ્વરૂપમાં જઈને એ મુક્તિને પ્રાપ્ત કરશે. ભેદ રત્નત્રયના રાગનો અભાવ કરીને મુક્તિ પામશે એ અપેક્ષાએ તેને પરંપરા કારણ કહ્યું છે. શુભભાવને ક્યારેક પરંપરા કારણ કહ્યું છે તો એ શુભભાવ કઈ રીતે પરંપરા કારણ છે? તો કે શુભભાવને છોડીને જ્ઞાની પુરુષ પોતે પોતાના શુદ્ધ ભાવમાં જાય છે ત્યારે એને પરંપરા કારણ કહેવાય છે. એમાં અજ્ઞાની તો કોઈ વાત જ નથી. અજ્ઞાનીને તો ભાન જ નથી કે પોતાના સ્વરૂપમાં જવાનો જ નથી, અને એ શુભભાવમાં ને શુભભાવમાં જ એ અટકીને રહેવાનો છે. એટલે એને માટે એ શુભભાવ પરંપરા એ મુક્તિનું કારણ નથી. શુભભાવ છે એને મુક્તિનું કારણ પરંપરાએ આ રીતે કહ્યું છે કે જ્ઞાની છે તે શુભભાવને છોડીને, પહેલા જે શુભભાવમાં રહ્યો છે ત્યાંથી એને છોડીને પોતે પોતાના સ્વરૂપમાં જાય છે, એટલે એને એ રીતે પરંપરાએ જ્ઞાનીને શુભભાવ છે તે મુક્તિનું કારણ છે એમ વ્યવહારથી કહેવામાં આવ્યું છે. બાકી માત્ર એમ એ માને અજ્ઞાન અવસ્થામાં છે, મિથ્યાત્વ સહિત છે, સમ્યક દર્શન પ્રગટ કર્યું નથી, અને એમ માને કે વ્યવહારથી પરંપરા મુક્તિ થશે તો એ વ્યવહારનયનું કથન છે અને એ અસત્યાર્થ છે. વ્યવહારથી ખરેખર મુક્તિ થતી નથી, નિશ્ચયથી જ મુક્તિ થાય એવો જ એ માર્ગ છે. મુક્તિની વાત આગળ વધારતા ગુરુદેવ કહે છે કે મુક્તિનું સાક્ષાત કારણ તો અભેદ રત્નત્રય છે. ભેદ વિનાની પોતાના સ્વરૂપની શ્રદ્ધા એવો એને અનુભવ, એ અભેદ રત્નત્રય છે. ભેદ રત્નત્રયની વાત નહીં, અભેદ રત્નત્રય જે નિશ્ચય છે. કેમ કે અભેદ રત્નત્રયની પર્યાયનો વ્યય થઈ કેવળ જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય છે. મુક્તિનું સાક્ષાત કારણ તો અભેદ રત્નત્રય છે કે જે નિશ્ચય છે, જેમાં કોઈ ભેદ નથી. એ ભેદ વિનાની પોતાના સ્વરૂપની અનુભવ સહિતની શ્રદ્ધા એ અભેદ રત્નત્રય છે. કેમ કે અભેદ રત્નત્રયની પર્યાયનો વ્યય થઈ, એ અભેદ રત્નત્રયની પર્યાય એટલે સમ્યક દર્શનની પર્યાય, પોતાના સ્વરૂપના અનુભવની પર્યાય એ થાય છે. અને એ થાય છે એમને એમ એ પુરુષાર્થ કરે છે, અને એ પર્યાય એ વ્યય થાય છે, બીજી પર્યાય થાય છે, ત્રીજી પર્યાય થાય છે, એમ પર્યાય થાય છે. અને એમાં એનો વ્યય તો થઈ રહ્યો છે, પણ એમ કરતા એ એમાં સ્થિરતા કરે છે, પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરે છે, બહાર આવતો જ નથી. ત્યારે એને કેવળ જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય છે. એટલે ખરેખર તો અભેદ રત્નત્રયથી કેવળ જ્ઞાન થયું એમ કહેવું એ પણ વ્યવહાર છે. કથનમાં આવ્યું ને એટલે વ્યવહાર છે. આખો નિશ્ચય છે એ અનુભવ છે, બીજું કંઈ નથી. એને કથનમાં લેવો એ પણ વ્યવહાર છે. તથા ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને તેનું કારણ કહેવું એ પણ ઉપચાર છે. કેવળ જ્ઞાનનું કારણ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે એમ કહેવું એ પણ ઉપચાર છે. કેવળ જ્ઞાનની પર્યાયનું વાસ્તવિક કારણ કેવળ જ્ઞાનની પર્યાય જ છે. આપણે પર્યાયની સ્વતંત્રતાનો વિચાર કર્યો એટલે એ રીતે કેવળ જ્ઞાનની પર્યાયનું વાસ્તવિક કારણ કેવળ જ્ઞાનની પર્યાય જ છે, દ્રવ્ય ગુણ પણ નહીં, પૂર્વની અભેદ રત્નત્રયની પર્યાય પણ નહીં, અને ભેદ રત્નત્રયનો રાગ પણ નહીં, એ કેવળ જ્ઞાનની પર્યાયનું કારણ છે. બહુ જૂની વાત છે પ્રભુ. સૂક્ષ્મતાથી વિચાર કરવા જઈએ તો કેવળ જ્ઞાનની પર્યાય છે તે તેનું કારણ છે, એમાં એની પૂર્વની જે પર્યાય છે એ પણ નહીં, પૂર્વની અભેદ રત્નત્રયની પર્યાય પણ નહીં, અને ભેદ રત્નત્રયનો શુભરાગ છે એ પણ નહીં. આ જૂની વાત છે એમ ગુરુદેવે આપણને સમજાવ્યું છે. હવે આ રીતે આપણે કળશ 51 પૂરો કરીએ છીએ. હવે આપણે કળશ 52 લઈએ. આ 51માં કળશમાં જે વાત આવી એ વાતનું સમર્થન કરતા અને એ જ વાતને આગળ વધારતા 52મો કળશ કહેવામાં આવ્યો છે. એટલે અહીંયા ફરી પણ કહે છે કે એકહ પરિણમતિ સદા પરિણામો જાયતે સદૈકસ્ય એકસ્ય પરિણતિ સ્યાત અનેકમ અપિ એકમ એવ યતઃ. 52માં કળશમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે એકહ પરિણમતિ સદા, શ્લોકાર્થમાં કહે છે કે વસ્તુ એક જ સદા પરિણમે છે. એકસ્ય સદા પરિણામ જાયતે, એકના જ સદા પરિણામ થાય છે. બીજી વાત, પહેલી વાત શું કીધી કે વસ્તુ એક જ સદા પરિણમે છે અને એકના જ સદા પરિણામ થાય છે, અર્થાંત એક અવસ્થાથી અન્ય અવસ્થા એકની જ થાય છે. અને ત્રીજી વાત, એકની જ પરિણતિ ક્રિયા થાય છે. એકસ્ય પરિણતિ સ્યાત યતઃ, કારણ કે અનેકમ અપિ એકમ એવ, અનેક રૂપ થવા છતાં એક જ વસ્તુ છે, ભેદ નથી. 52માં કળશમાં શું વાત આવી કે વસ્તુ એક જ સદા પરિણમે છે, એક વસ્તુ છે તે જ પરિણમન કરનારી છે, એક વસ્તુ જ સદા પરિણમી રહી છે, અને એકના જ સદા પરિણામ થાય છે, હંમેશા એકના જ પરિણામ થાય છે, અર્થાત એક અવસ્થાથી અન્ય અવસ્થા જે થાય છે તો એ એક જ વસ્તુ એની જ થાય છે. જે વસ્તુ છે એનું પરિણમન થાય છે એટલે એક અવસ્થા પહેલાં એ વસ્તુની હતી એ જ વસ્તુની બીજી અવસ્થા થાય છે, અને એકની જ પરિણતિ ક્રિયા થાય છે. એટલે કે પરિણમન થયું એ ક્રિયા થઈ કે તે વસ્તુની જ છે, એક જ છે, વસ્તુ એક જ છે. વસ્તુ સદા પરિણમે છે એ એક જ છે, એ એક જ વસ્તુ છે, અને પરિણામ થાય છે તો તે તેના એકના જ થાય છે. જુદા જુદા પરિણામ છે, જુદી જુદી અવસ્થા છે, પણ એ બધી અવસ્થા એની એકની જ છે અને એ ક્રિયા પણ એની એકની જ છે. એટલે અનેક રૂપો પર્યાયમાં દેખાય તે છતાં પણ વસ્તુ તો એક જ છે, અનેક રૂપે દેખાય છતાં પણ વસ્તુ તો એક જ છે. વસ્તુ જુદી નથી, જુદી જુદી વસ્તુઓ નથી, એક જ વસ્તુ છે, એ એક જ વસ્તુનું પરિણમન સદા થઈ રહ્યું છે અને એના પરિણામો થઈ રહ્યા છે. એટલે એક પરિણામ પછી બીજું પરિણામ, ત્રીજું પરિણામ થાય છે, તો એ એના જ પરિણામ છે, એક જ વસ્તુના પરિણામ છે. એ અનેક રૂપે દેખાય, અનેક રૂપે અનુભવાય, તે છતાંય વસ્તુ તો એક જ છે. ભાવાર્થમાં અહીંયા સ્પષ્ટતા કરી છે. કે એક વસ્તુના અનેક પર્યાયો થાય છે. દશા બદલાય છે ને, અવસ્થાઓ બદલાય છે, એટલે એક જ વસ્તુના અનેક પર્યાયો થાય છે, તેમને પરિણામ પણ કહેવાય છે અને અવસ્થા પણ કહેવાય છે. તેઓ સંજ્ઞા, સંખ્યા, લક્ષણ, પ્રયોજન આદિથી જુદા જુદા પ્રતિભાસે છે, તો પણ એક વસ્તુ જ છે, જુદા નથી. એવો જ ભેદ અભેદ સ્વરૂપ વસ્તુનો સ્વભાવ છે. શું કહ્યું? એક વસ્તુનું પરિણમન છે, પર્યાય બદલાઈ, નવા પરિણામ થયા, દશા બદલાઈ ગઈ, અવસ્થા બદલાઈ ગઈ, સ્થિતિ બદલાઈ ગઈ, તો આપણને એ બીજા રૂપે દેખાય, એ બીજા રૂપે દેખાય, છતાંય એ બીજું નથી, એ તે જ છે. એ બીજી પર્યાય થઈ છે તો એને કદાચ જુદું નામ આપવામાં પણ આવે, પણ છતાંય તે જ છે, એ જુદું નથી. સંખ્યાની રીતે, સંજ્ઞાની રીતે, લક્ષણની રીતે એના લક્ષણો પણ જુદા લાગે, છતાં પણ એ અવસ્થાઓ છે, તે એકની જ છે, એક જ વસ્તુની અવસ્થાઓ છે. એમાં સંજ્ઞાનો, સંખ્યાનો કે લક્ષણનો ભેદ દેખાય, ભેદ લાગે, તે છતાંય એ એક જ વસ્તુ છે. અને એમાં પ્રયોજન આદિથી પણ એ જુદા જુદા પ્રતિભાસે, તો પણ વસ્તુ તો એક જ છે. એટલે એવું ભેદ અને અભેદ સ્વરૂપ એ વસ્તુનો સ્વભાવ છે. વસ્તુમાં એવા પરિણમનને કારણે જુદી જુદી અવસ્થાઓ થવી, જુદી જુદી પર્યાયો થવી, એ વસ્તુનો સ્વભાવ છે. 51મા શ્લોકમાં જે વાત કરી હતી કે પરિણમે છે તે કર્તા છે, અને પરિણામ છે તે તેનું કાર્ય છે, અને પરિણતિ છે તે ક્રિયા છે. એની સાથે જ આ બીજો સિદ્ધાંત પણ કહી દીધો, એ સિદ્ધાંત છે. એની સાથે 52મા કલશમાં બીજો સિદ્ધાંત કહ્યો કે એ પરિણમન થાય છે, પરિણતિ થઈ અને જે પરિણામ આવ્યા એને પર્યાય કહેવામાં આવે, અને એ પર્યાયો ભલે જુદી જુદી લાગે, જુદી જુદી દેખાતી હોય, એ સંજ્ઞા, સંખ્યા, લક્ષણ અને પ્રયોજન આદિથી એ જુદા જુદા પ્રતિભાસે, તો પણ વસ્તુ તો એ એક જ છે. અહીંયા પરિણામની વાત લીધી છે કે જે પરિણામો વસ્તુથી જુદા નથી. જે 51મા શ્લોકમાં એમ કહેવામાં આવ્યું કે પરિણામો છે તે જ વસ્તુના છે, એનાથી જુદા નથી. પરિણતિ એટલે ક્રિયા, અને એ પરિણતિ કરનાર એ કરતા, એ બે, અને એની સાથે જે પરિણામ લીધા, એ ત્રણ એ વસ્તુપણે એક જ છે એમ કહ્યું. અને હવે એ પરિણામની આગળ વધારે સ્પષ્ટતા કરતા અહીંયા 52મા કળશમાં એમ કહે છે કે પરિણામો છે તે જુદા જુદા લાગે, પરિણામો આપણને જુદા જુદા દેખાય, જુદા જુદા અનુભવાય, છતાં પણ એ એક જ વસ્તુ છે. વધારે સ્પષ્ટતા કરી છે અહીંયા કે ભલે તમને એમ લાગે કે જુદા જુદા પરિણામ છે, છતાં પણ એ વસ્તુ તરીકે એક જ છે. જીવ છે એ એક જ વસ્તુ છે. એ જીવની જે પર્યાય થાય છે એને 51મા કળશ પ્રમાણે આપણે કહીએ તો જીવ જ એનો કર્તા છે, અને એ ક્રિયા એ જીવમાં જ થઈ છે, અને એનું પરિણામ એ જીવનું પોતાનું છે, એ જીવનું પોતાનું છે. એટલે જે પરિણામ થયા છે, દાખલા તરીકે આપણે એમ લઈએ કે એને વિભાવ ભાવ રૂપ પરિણામ થયા છે, તો એ વિભાવ ભાવ રૂપે જે પરિણામ થયા છે તે જીવ જ છે. જીવ એનો કર્તા છે, અને એ એના પરિણામ છે, એ એની ક્રિયા છે. હવે એ પરિણામ વિશે 52મા કળશમાં કહે છે કે એ પરિણામ જુદા જુદા પ્રકારના હોય. વિભાવ પરિણામ એ શુભ ભાવ રૂપે હોય કે અશુભ ભાવ રૂપે હોય, અનેક પ્રકારે હોય, છતાં પણ એ જુદા જુદા હોવા છતાં, જુદા જુદા લાગે છે, છતાં પણ એ પરિણામો, શુભ પરિણામ હોય કે અશુભ પરિણામ હોય, એ બધા પરિણામો એ ખરેખર જુદા નથી, એ એક જ વસ્તુ છે. એ જીવના પરિણામ છે, એ એક જ વસ્તુ છે. જીવની પર્યાય થાય છે, મનુષ્યની પર્યાય થઈ કે દેવની પર્યાય થઈ, નારકીની પર્યાય થઈ કે તિર્યંતની પર્યાય થઈ, અને એ પર્યાયને અનુકૂળ એને શરીર પ્રાપ્ત થાય છે, અને એ જે પર્યાયમાં રહ્યો છે એ પર્યાયને અનુકૂળ એને એવા ભાવો પણ થાય છે તિર્યંચમાં સાપની પર્યાયમાં રહ્યો છે તો એને ક્રોધના ભાવો ઘણા છે. જેવી પર્યાયમાં છે એ પર્યાય પ્રમાણે એને ભાવ પણ હોય છે, બધું હોય છે, બધું જુદું જુદું તદ્દન ભિન્ન લાગે અને એ પર્યાયોના નામ પણ જુદા છે. આમ છે છતાં પણ એ બધું એક જ છે, એક જ વસ્તુ છે, એટલે કે જીવ છે અને જીવની જ પર્યાય છે. એ જીવથી જુદું નથી, એ જીવથી જુદું નથી. એટલે 51માં કળશમાં જે વાત કરી છે એમાં પરિણામની જે વાત છે એની અહીંયા વધારે સ્પષ્ટતા કરી છે કે એ પરિણામો છે, એ પર્યાયો છે, એ અવસ્થાઓ છે, એ ભલે જુદી જુદી પ્રતિભાસે તો પણ એ એક જ વસ્તુ છે, એ જુદા નથી. અને ભેદ અભેદ સ્વરૂપ એવો વસ્તુનો સ્વભાવ છે એમ અહીંયા કહેવામાં આવ્યું છે. હવે આના ઉપર વધારે વિશેષ સ્પષ્ટતાઓ આપણે પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાંથી લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
હવે આજે શ્રી સમયસારની સ્તુતિ બોલીએ.
સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી, સરિતાવહાવી સુધાતણી પ્રભુ વીરતે સંજીવની. શોષાતી દેખી સરિતને કરુણા બિના હૃદયે કરી, મુનિ કુંદ સંજીવની સમય પ્રાભૃત તણે ભાજન ભરી. કુંદ કુંદે રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા, ગ્રંથાદિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. અહો વાણી તારી પ્રસમરસ ભાવે નિતરતી, મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી. અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતી. તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગડા, વ્યવહારના ભેદભા તું પ્રજ્ઞા છી જ્ઞાનને ઉદયની, સંધિ સહુ છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો, સંદેશ શ્રી વીરનો વિસામો ભવ ક્લાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો. સુણે તને રસની બંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય, તું રૌચતા જગતની રુચિ આળસે સૌ, તુરી જતા સકલ જ્ઞાયક દેવરીજે. બનાવું પત્ર કુંદના રત્નોના અક્ષરો લખી, તથાપિ કુંદ સૂત્રોના અંકાય મૂલ્યના કરી તથાપિ કુંદ સૂત્રોના અંકાય મૂલ્યના કરી